તારીખ 31/5/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 259 અને 260 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
જ્ઞાનની સૂક્ષ્મતાથી રાગને સ્વભાવ બંનેનો બુદ્ધિગમ્યપણે ભિન્નપણ કરે છે. રાગને અને સ્વભાવને ખ્યાલમાં આવે એ રીતે બે ને પ્રથમ છે. બુદ્ધિગમ્ય છેદ કરે એટલે ખ્યાલમાં આવે એ રીતે બે ની ભિન્નતા કરે, છેદનો અર્થ એ છે ભિન્ન કરે. જે એકત્વ થઈ રહ્યા હતા એવા સ્વભાવ અને રાગને બુદ્ધિગમ્ય એટલે બુદ્ધિમાં આવી શકે છે તેવી રીતે, ખ્યાલમાં આવી શકે છે તે રીતે બંનેને જુદા કરે. આમ બંનેને જુદા કરવા, સ્વભાવને અને રાગને બંનેને જુદા કરવા, તે સમ્યક દર્શન પામવાની રીત છે. બહુ ચોખ્ખા શબ્દોમાં અહીંયા લખ્યું છે કે સમ્યક દર્શન પામવાની અને સમ્યક દર્શનને રાખવાના માર્ગની આ વાત છે. સમ્યક દર્શન પામવાના માર્ગની આ વાત છે. માર્ગ એટલે ઉપાય, ઉપાય કહો, રીત કહો, વિધિ કહો, બધું એક છે. સમ્યક દર્શન પામવું હોય તો આ ઉપાયથી પામી શકાશે, અને પામેલું સમ્યક દર્શન ટકાવવું હોય, રાખવું હોય, અને એ મોક્ષ માર્ગમાં વૃદ્ધિ કરવી હોય, વિકાસ કરવો હોય, તો આ રીતે સ્વભાવ અને રાગનું ભિન્નપણું થવું, ભિન્નપણું કરવું, થવું એને કરવું એમ કહેવાય છે. એ આ રીત છે. બીજી કોઈ રીતે, બીજા કોઈ ઉપાયથી સમ્યક દર્શન થતું નથી, કે સમ્યક દર્શન થયું હોય અને પછી ભેદજ્ઞાન ન કરે તો સમ્યક દર્શન રહે એમ પણ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આવા ભેદજ્ઞાનનો પુરુષાર્થ રૂપ અભ્યાસ છે. એ અભ્યાસથી પણ સમ્યક દર્શન રાખવાનો જે અભ્યાસ છે એથી વિશેષ બળવાન પુરુષાર્થ રૂપ છે. એમાં તેથી વધારે પુરુષાર્થ રહેલો છે એમ છે. જેમ સામાન્ય માણસને જીવન નિર્વાહ ઓછા ખર્ચે થાય છે, શ્રીમંત માણસને જીવન નિર્વાહ માટે વધારે ખર્ચ કરવાનો થાય છે, એમ ઉપર ઉપરના ગુણ સ્થાને મોક્ષ માર્ગનું જે સમ્યક પ્રકારનું જીવન છે એના નિર્વાહ માટે પુરુષાર્થનો ખર્ચ વિશેષ છે. વધુ વધુ પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થથી ત્યાં કામ થાય છે. ત્યાં ઓછો પુરુષાર્થ હોય તો ચાલે નહીં. સમ્યક દ્રષ્ટિ 5 કલાક 6 કલાક 7 કલાક નિંદ્ર આવીએ છે ચોથા ગુણસ્થાને. મુનિરાજ અંતર્મૂર્ત પૂરી નિંદ્રા લેતા નથી, જોકે એનું એને કષ્ટ નથી. એ તો બાહ્ય દ્રષ્ટિથી એમ જોવાય છે કે એટલું ઊંઘ પણ ન આવે તો તબિયત બરાબર રહેતી હશે કે હા, કેમ કે એને આહાર પણ નથી, એટલો એટલો વિકલ્પનો થાક પણ નથી. સામાન્ય જીવને તો આહાર એટલો અને બીજી ઉપાધિનો માનસિક થાક એટલો, પછી માનસિક થાકની અસર શરીર ઉપર પણ આવે છે. એટલે એના પ્રમાણમાં એના જીવનના બધા વ્યવહાર ગોઠવાયેલા હોય છે. મુનિરાજને 24 કલાકે એક વખત ઊભા ઊભા ઉણોદરીનો આહાર છે, પૂરું ઉદર ભરાય એટલો નહીં, તે એમની રોજની સામાન્ય પ્રક્રિયા છે. કોઈ દિવસ પણ એ ભરપેટ જમે એવું મુનિરાજને માટે બનતું નથી. એ તો થોડું પેટમાં પડે છે ત્યાં વૃત્તિ ખલાસ થાય છે. ક્ષણે ક્ષણે તો આહાર કરતા કરતા જે શુદ્ધોપયોગમાં જાય છે, નિરાહારી આત્માનો અનુભવ કરે છે. અનેક વાર આહાર કરેલી એટલે વારમાં તો અનેક વાર અનુભવ કરી લીધો છે. નિર્વિકલ્પ આનંદનો આહાર અનેક વાર લઈ લીધો છે એટલે આ આહારની વૃત્તિ ઉડી જાય છે, ઉપેક્ષા થઈ આવે છે. જે આહારની ક્રિયા ચાલતી હોય છે એમાંથી એની વૃત્તિ પાછી વળી જાય છે, ઉપેક્ષા થઈ આવે છે. એટલો આહાર હોય છે એના પ્રમાણમાં નિંદ્રા પણ ઓછી જ આવે છે, જાગૃતિ વિશેષ છે. આત્માના રસમાં, ચૈતન્ય રસમાં, સ્વસંવેદનના રસમાં પ્રચુરપણે મસ્ત છે, એમને નિંદ્રા પણ ઓછી જ આવે છે. એટલો ઉગ્ર પુરુષાર્થ ત્યાં ચાલુ રહે છે. પુરુષાર્થ પણ ત્યાં વિશેષ છે એમ કેમ અહીંયા બે વાત કરીને, વાક્ય સાદું લાગે પણ અંદર ગંભીરતા ઘણી છે. કે સમ્યક દર્શન પામવાની અને સમ્યક દર્શનને રાખવાના માર્ગની આ વાત છે. સમ્યક દર્શનને રાખવાની આ વાત છે એવી સાદી વાત ન કરવી, પણ રાખવાના માર્ગની આ વાત છે, ઉપાય આવો છે. જે વિધિએ સમ્યક દર્શન કમાય છે તે જ માર્ગે સમ્યક માર્ગનો વિકાસ થઈને પૂર્ણતા થાય છે. એમાં વિધિ બદલાતી નથી, અથવા અંદરના પ્રયોગમાં પરિણમનમાં કોઈ બીજો પ્રકાર ઊભો કરવો પડે છે એમ નથી, એક જ પ્રકારે છે. સમ્યક દર્શનને રાખવાનું, સમ્યક દર્શન ટકી રહેવું જોઈએ ને એમ કહે છે. કોઈ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે, પછી એ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એની સમ્યક દશા, મોક્ષ માર્ગની દશા ચાલુ રહે, સમ્યક દર્શનથી ચ્યુત ન થાય, આત્માનું ભાન જ્ઞાન ચાલુ રહે, એનો ઉપાય શું? કે એનો ઉપાય પ્રતિ સમય ભેદ જ્ઞાન ચાલુ રહે તેનો ઉપાય છે. ધારા થઈ જાય, પણ ધારા થઈ જાય એમાં પુરુષાર્થ છે એમ કેમ છે. ધારા થઈ જાય છે ભલે, પણ એમાંય પુરુષાર્થ છે, એમાં પુરુષાર્થ નથી એમ નથી. જેમ તમે એક વાત શીખી લીધી, સમજી લીધી, પછી સહજપણે તમારું કામ કરો છો, આ ડ્રાઇવિંગ વગેરે ભલે સહજપણે કરો છો, તો એમાં તમારી વિચક્ષણતા અને કાર્યકુશળતા નથી એમ નથી. જેટલી પ્રેક્ટિસ વધારે છે એટલી વિશેષ વિચક્ષણતા અને વિશેષ કુશળતા એની અંદર પરિણમન રૂપે, અજમાયશ રૂપે ચાલુ છે. ભલે તમને એમ લાગે કે આ તો કાંઈ સામાન્ય વાત છે, પણ જે શીખતો હોય એને ખ્યાલ આવે કે આ કેટલી બધી તૈયારી થઈ ગઈ છે એમ. ભેદ જ્ઞાન સહજ ભલે ચાલુ રહે છે, તો પણ એ સહજ ચાલુ રહે છે એમાંય સહજ પુરુષાર્થ છે. પુરુષાર્થ એ સહજ છે ને, વિકલ્પ નથી રહેતો, છૂટવાનો વિકલ્પ નથી રહેતો. કેમ કે નિશંક છે, પોતાના સ્વકાર્યમાં નિશંક છે. તમે તરતા શીખી ગયા પછી તરવાનું ભૂલી જશો એવી શંકા પડે છે? શીખતા હોય એને એમ લાગે કે કેટલું સામાન્યપણે કરે છે, કેટલું સહજપણે કરે છે, પણ એ કળા હસ્તગત થઈ ગઈ પછી ડૂબવાની શંકા નથી પડતી. વળી એમ પણ નથી કે અહીંયા એક માથોડું પાણી છે ત્યાં બહુ વાંધો નહીં, પણ 50 માથોડા સમુદ્રનું પાણી હોય ત્યાં તો ડૂબવાનો ભય ખરો કે નહીં, કે તરવાવાળાને નથી? છે, તરવાવાળાને પાણીના ઊંડાણ સાથે સંબંધ નથી જાણે, કેમ કે એને સપાટી ઉપર કરવું છે. એને એને નીચેના ઊંડાણ સાથે શું સંબંધ છે? પાણીનું દળ કેટલું છે એની સાથે શું નિસ્બત છે? કે કાંઈ નથી. આ તો સમજી શકાયું છે કે નહીં? નિશંકપણે જેમ એ તરે છે અને ગમે ત્યારે પડે તો પણ તરે છે, કાંઠે ઊભો હોય ને કોઈ ધક્કો મારે તો ડૂબી જાય કે નહીં, કે ના ન ડૂબે, પડે એટલે એ તરે છે. એ સહજ કળા હસ્તગત થયેલી છે. અહીંયા ભાવથી તરવાની વાત છે. ગમે એવા ઉદયમાન પ્રસંગો હોય, અસાધારણ પ્રસંગો હોય, અનુકૂળતાના પ્રસંગો હોય, પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ ગયા હોય એવા પ્રસંગો હોય, પણ જે તરે છે તે તરે છે ભાવથી, જુદો તરે છે. એ ભવસાગરથી તરવાની કળા છે. એને સંયોગો કેટલા અનુકૂળ છે અને કેટલા પ્રતિકૂળ છે એની સાથે એને સંબંધ નથી, એનાથી એ નિરપેક્ષ છે. જે કાંઈ એને તરવું છે એ તો એના ભાવમાં તરવું છે, સંયોગમાં જઈને ક્યાં તરવું છે? જુદા પડવું છે એ તો અંદરમાં એને પોતાના સ્વરૂપને ગ્રહણ કરીને જુદું પડવું છે. ચૈતન્ય ગ્રહણ કરતા એ જુદો પડે છે, ચૈતન્ય ગ્રહણ કરતા એ જુદો તરે છે. બસ પછી સંયોગો ગમે તે હોય એની સાથે શું સંબંધ છે? સંયોગ વિયોગ ગમે તે હોય, જે તરવાની કળા છે એ તો અંદરની છે, અને એમાં જેને એ કળા હસ્તગત થઈ ગઈ છે એને એની શંકા નથી કે આમાં ડૂબીશ કે નહીં ડૂબું, એમાં એને એની શંકા પડતી નથી. એ છે કે સમ્યક દર્શન પામવાની અને સમ્યક દર્શનને રાખવાના માર્ગની આ વાત છે. આવો માર્ગ છે, આવો ઉપાય છે કે જેથી બુદ્ધિગમ્યપણે એ રાગને સ્વભાવને અંદરમાં ભિન્ન ભિન્ન કરે, સ્વભાવનું ગ્રહણ કરતા સ્વપણે સ્વભાવને ગ્રહતા વેદતા અનુભવતા પરનું એકત્વ ન થાય ન રહે, એ તરવાની કળા છે, એ છૂટવાની કળા છે. ભાવે છૂટ્યો તે દ્રવ્ય છૂટશે, એ ભાવ મોક્ષ છે. એ ભાવ મોક્ષનું ફળ દ્રવ્ય મોક્ષ છે, સીધો જ હિસાબ છે, એમાં કાંઈ આડી અવળી વાત નથી. મોક્ષ માટે કોઈને એને પૂછવા જવું પડે એવું નથી કે મારો મોક્ષ થશે કે નહીં, કેમ કે જે મોક્ષ માર્ગી જીવ ક્ષણે ક્ષણે સમયે સમયે મુક્ત ભાવમાં વિચરી રહ્યો છે, જે મુક્તિના પંથે પ્રત્યક્ષ વિહાર કરી રહ્યો છે, એને મોક્ષે પહોંચાશે કે નહીં પહોંચાય એ શંકાનું સ્થાન રહેતું નથી. એ તો પ્રગટ મોક્ષ ભાવમાં વર્તે છે, આંશિક મુક્તિ છે. મોક્ષ માર્ગ છે એ પોતે જ આંશિક મુક્તિ છે, અને જે પરિપૂર્ણ મોક્ષ થાય છે એ સાક્ષાત મોક્ષ છે. જાત બંનેની એક છે, એની અંદર ક્વોન્ટિટીનો ફરક છે, ક્વોલિટીનો ફરક નથી. આ વાત પ્રથમ સાંભળે, સાંભળીને વિચારે અને પછી પ્રયત્ન તો કરે, આમ કહે છે. આ એનો ક્રમ છે. જેને આ વાત સાંભળવા મળતી નથી એ એનો વિચાર કરીને પ્રયોગ કરે એ સંભાવના નથી. એટલે પ્રથમ સાંભળે, સાંભળીને એ વિચારમાં લે, વિચારવા ઉપરાંત વિચારીને અટકીને જાય કે હું આ વાતનો વિચાર તો કરું છું, બીજા વિચાર નથી કરતા, એ હું બીજાની સામે જોવાનો નીચે જોવાનો વિષય નથી. પોતે પોતાના માટે સાંભળે, પોતાના માટે વિચારે અને પોતા માટે પ્રયત્નવન થાય. વિચારીને પ્રયત્ન ન કરે તો એના જેવા અફસોસની બીજી વાત કોઈ નથી, કેમ કે સાંભળવા પણ મળતી નથી, સાંભળવા મળી વાત દુર્લભ. અને એ વિચારમાં લીધી પછી એને અંતર પ્રયોગમાં ન લીધી તો કે છે કે વિચાર્યું શું કરવા દે, એનો વિચાર શા માટે તે કર્યો, એનો વિચાર શા માટે કર્યો એનો પણ તે વિચાર કર્યો નથી, નહીતર એનો પ્રયોગ કર્યા વિના શું રહે નહીં. એમ ત્રણ તબક્કે એ વાતને સિદ્ધ કરવી જોઈએ. આ 181 કળશ સમયસારનો છે, એના ઉપરની રાજમલજી પંડિતની ટીકા છે. રાજમલજી પંડિત અધ્યાત્મ રસના મસ્તીવાળા વિદ્વાન જ્ઞાની હતા. વિદ્વાન હતા એટલું નહીં પણ એ જ્ઞાની હતા, જેને સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ હતો. ઘણી અનુભવની વાત એમણે ટીકામાં અને મૂળ સૂત્રમાંથી પણ વિશેષ લખી છે. અનુભવની ઘણી વાતો એમણે એવી અધ્યાત્મની સૂક્ષ્મ વાતો પોતાની ટીકામાં એમણે લખી છે, રાજમલજીએ લખી છે. બોલ 259 બોલ પણ એ ટીકામાંથી છે. 58, 59, 60 ત્રણ બોલ છે. કેવી રીતે ભિન્ન ભિન્ન કરે છે, હવે જે આ વિષયને 259માં વધારે ખોલે છે કે બંનેને પ્રથમ બુદ્ધિગમ્ય રીતે ખ્યાલમાં આવી રીતે ભિન્ન ભિન્ન કરે છે તો પણ કેવી રીતે કરે છે, પ્રશ્ન ઉઠાવીને વાતને વધારે સ્પષ્ટ કરે છે કે સ્વપર ગ્રાહક લક્ષણ ચૈતન્ય પ્રકાશ છે, તે ચૈતન્યને જાણીને અને રાગને જાણીને ભિન્ન ભિન્ન રાખે છે. જે ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્યનું વેદન છે, એને અનુભવપૂર્વક જાણવામાં આવે છે, સ્વપણે વેદાય છે, સ્વપણે અનુભવાય છે, સાથે સાથે રાગ પણ પ્રતિબિંબિત થતો હોવાથી ચૈતન્યમાં, ચૈતન્ય દર્પણમાં એનું પ્રતિબિંબ પડતું હોવાથી તે જણાય છે. બંને જણાય છે પણ બંનેને બંનેના સ્થાનમાં રાખે છે. 100 છોકરાના ટોળામાં પોતાના છોકરાને પણ જાણે ને બીજા નમવાણુંને પણ જાણે. વિકલ્પ કરવો પડે નહીં કે આ મારો ને આ બીજા મારા નહીં, એમ વિકલ્પ કરવો પડતો નથી. જ્ઞાન જાણે છે, એ જાણતા જ સ્વપરની જુદાઈને જાણે છે. એવું વિકલ્પ વિના જાણવાનું જ્ઞાનમાં સામર્થ્ય છે. સપ્તેશ્વરની ટેકરી ઉપરથી એક સાથે સેંકડો હજારો મકાન જોવે ભાવનગરના, આમ નજર કરે એમાં આ મારું એમ જોવે, વિચાર વિના જોતા એમાં મારાપણું ભાસે ને બીજા જોતા જ મારાપણું ભાસે નહીં. શેકની જ્ઞાનમાં સામર્થ્ય એમ જ્ઞાનમાં જે જ્ઞાન પોતા સ્વરૂપે છે, જે જ્ઞાન જ્ઞાન પોતે જ છે, જ્ઞાન તો જ્ઞાન પોતે જ છે, એમાં એને પોતાપણું કરવા જવું પડે એ તો કેટલું વિચિત્ર છે. અહીંયા ઉપદેશ તો એટલો છે કે તું તારામાં તારાપણું કર, જ્યાં તારું નથી ત્યાં તારાપણું તું ન કર, આટલો જ ઉપદેશ છે. અનાદિની ભૂલ શું છે કે પરમાં સ્વપણાની બુદ્ધિ છે અને સ્વમાં સ્વપણાની બુદ્ધિ નથી. જે કાંઈ ગડબડ છે એ તો આટલામાં જ છે, પછી એ તો એનો વિશેષપણે વિભાવ ફેલાય છે ત્યારે અનેક વિધતા ધારણ કરે છે, પણ એ બધામાં સામાન્ય ભૂલ તો આટલી જ છે કે પરમાં સ્વપણાની બુદ્ધિ છે. તો સ્વપરનું જાણવું, અહીંયા ગ્રહવું એટલે જાણવું, સ્વપર ગ્રાહક એટલે સ્વપરને જાણનાર જેનું લક્ષણ છે, સ્વપર જણાય એવું જેનું ચિહ્ન છે, એવો જે ચૈતન્યનો પ્રકાશ, એ ચૈતન્યની વિશિષ્ટતા છે. સોનું જાણવું પરમનું જાણવું એક સાથે યુગપતપણે થાય એ તો ચૈતન્યની પોતાની સ્વાભાવિક વિશિષ્ટતા છે. એવો જે ચૈતન્ય પ્રકાશ છે તે ચૈતન્યને જાણીને, પ્રગટ પ્રકાશ છે તેને જાણીને અને રાગને જાણીને, બંનેને જાણીને ભિન્ન ભિન્ન રાખે છે. સહજપણે જો વિકલ્પ કરવો પડતો નથી. આગ રાગ જુદો, આ જ્ઞાન જુદું, એમનું જ્ઞાન સ્વપણે વિદાય છે. તે જ્ઞાનમાં નથી એવા તત્વો રાગ અને પર પદાર્થ, કે જે જ્ઞાનમાં નથી એવા તત્વો છે તે તેમાં વિદાતા નથી. કેમ કે તેમાં છે નહીં. જેમાં ખાંડ નાખી નથી એવું દૂધ ક્યાંથી ગળ્યું લાગે? એ તો મોડું જ લાગે, જેવું દૂધ હોય એવો જ એનો સ્વાદ લાગે. એમાં ખાંડ નાખી હોય તો એમાં એનો સ્વાદ આવે. એમ ચૈતન્યમાં કોઈ પદાર્થ ભળી શકતા નથી, કોઈ અવકાશ નથી. આત્મા ચૈતન્ય ઘન છે, એટલા માટે તો એનો ઘનિષ્ઠ સ્વભાવ બતાવ્યો છે ઘન કહીને, કે એ ચૈતન્ય ઘનમાં કોઈનો પ્રવેશ નથી. આનંદ ઘનમાં દુઃખનો પ્રવેશ નથી, ચૈતન્ય ઘનમાં રાગનો પ્રવેશ નથી. એવો જે અતિ નિવીડ સ્વભાવ છે, પરિપૂર્ણ નિવીડ સ્વભાવ છે, એમાં પરપદાર્થનું પ્રવેશ નથી, સ્પર્શના નથી, સ્પર્શ સુદ્ધા નથી. એ જણાય છે ખરો, પણ એ જણાય છે ત્યારે એ ભિન્ન ભિન્ન રહે છે. સ્વ સ્વપણે જણાય છે અને પર જણાતા પર ભિન્નપણે રહી જાય છે. એમ બંનેને જાણીને ભિન્ન ભિન્ન રાખે છે. સ્વપર ગ્રાહક એવો જ્ઞાન પ્રકાશ વને જાણે છે અને પરને પણ જાણે છે, પણ પરને જાણીને જુદો રાખે છે. પરને જાણીને પરને એ જુદો રાખે છે. પર પરપણે જણાય છે ત્યારે પરની ઉપાધિ જ્ઞાનને આવતી નથી. ક્યારે ઉપાધિ જ્ઞાનમાં થાય છે? જ્ઞાનમાં કહો કે આત્મામાં કહો, કે જ્યારે પર સ્વપણે જણાય છે એવી ભૂલ થાય છે ત્યારે એને ઉપાધિ ભાવ ઊભો થાય છે પરિણામમાં, નહીતર એને ઉપાધિ રહેતી નથી. દુનિયા આખીના સમાચાર આવે છે કે નહીં છાપામાં રેડિયોમાં, પણ એની ઉપાધિ આવતી નથી. આટલો એક્સિડન્ટ થયો ને, આટલા મરી ગયા, ફલાણું થયું, ઢીપણું થયું, કાંઈક આવે છે, કોઈ ઉપાધિ કેમ થતી નથી? કે એમાં મારા પણ નથી ત્યાં ઉપાધિ થતી નથી. આ તો સીધો અનુભવનો જ વિષય છે. એમ જે જ્ઞાનમાં નથી, આત્મામાં નથી, પોતામાં નથી, એની ઉપાધિ પોતાને શેની છે? કે ભ્રમણાથી ઉપાધિ છે કે આ મારું છે, એવી ભ્રમણા કરી છે એની ઉપાધિ છે. આ શરીર સારું રહે તો ઠીક, અને શરીરમાં તંદુરસ્તી બગડીને રોગ ન થાય તો ઠીક, પણ રોગ નહીં છે. એ છે કે એ શરીરની ઉપાધિ શરીરના મમત્વને લઈને છે. જેને જાણવું થાય છે, માત્ર જાણવું થાય છે, એને એની ઉપાધિ શું? કે એને એની ઉપાધિ સમ્યક પ્રકારે નથી. માનસિક બળવાળા એની ઉપાધિ કરતા નથી, આત્મિક બળવાળા ન કરે એમાં તો કોઈ નવાઈ નથી. ખાલી ખાલી મનોબળ જેને કેળવ્યું હોય છે એ પણ શરીરના વિકૃત ફેરફારોમાં મૂંઝાતા નથી. એમ કહે કે હવે એમાં શું થઈ ગયું, હવે ગમે તે થઈ જાય નહીં, અમને કાંઈ એની અસર થાય એવું નથી. એમ હજી દ્રઢ મનોબળ કર્યું હોય તો એને કાંઈ વાંધો નથી આવતો. એક મુલતાની મળ્યા હતા મુંબઈમાં, પ્લાસ્ટિકના ફેક્ટરીના મેનેજર હતા. એવો મનોબળવાળો માણસ હતો, મને કે અગ્નિ આપો હું હાથમાં મુઠ્ઠી વાળીને પકડી રાખું. સળગતી અગ્નિનો કોલસો હોય મુઠ્ઠી વાંચીને આમ પકડી લો, કાંઈ મને અસર ન થાય. મનોબળનું કારણ છે. એ નાનપણથી ભગવાનની શોધ કરવાનો બહુ વિચાર હતો. એકવાર ભાગી ગયો કે યુવાન ઉંમરમાં ભાગી ગયો, ઘર છોડીને મંદિર રખડ્યો, મસ્જિદ રખડ્યો, શીખોના ગુરુદ્વાર રખડ્યો, હિમાલયમાં ભટક્યો, કાશીમાં જીયાયો. હિન્દુ મુલતાની હિન્દુ હોય છે, મુલતાની લોકો હિન્દુ હિન્દી. હા આ છે ને ટોડરમલજી જયારે પત્ર વ્યવહાર કરતા ને, દિગંબર જૈનો છે મુલતાનીમાં. આ પાકિસ્તાનથી જીયા એવા જયપુરની અંદર તો કેટલાય આપણા દિગંબર છે જૈન. એ મુલતાનીઓનું મંદિર આદર્શનગરમાં બાંધ્યું છે, બહુ સરસ બાંધ્યું છે, અંદર નવું જ બાંધ્યું છે. આપણે જઈએ છીએ ત્યારે ત્યાં વાંચન કરીએ છીએ. બહુ પ્રેમી માણસ હતા. ક્યાંય મળતું નથી, ક્યાંય ભગવાનને જોયા નહીં. ગોતી ગોતીને થાયકો, મારું મનોબળ તો કે એટલું છે કે અત્યારે અગ્નિ આપો, મુઠ્ઠીવાળીને પકડી રાખો. ઠીક, શરીર ઉપરનો એક કલ્પના કરે કે હું આમ કરી શકું, ત્યાં એનું મનોબળ આટલું કામ કરે છે. આત્માની શક્તિમાંથી જે પરિણામમાં બળ આવે એની શક્તિ કેટલી, કે એની શક્તિ એટલી કે આખી દુનિયાની ઉથલ પાથલ થાય, વજ્રપાત પડે તો, વજ્રપાત થાય તો પણ એને ભય થાય નહીં. આવે છે નિર્જરાધિકાર, સમયસાર નિર્જરાધિકારમાં સમ્યક દ્રષ્ટિને સાત ભય નથી. આખું પ્રકરણ ચાલ્યું છે, એક એક ભય ઉપર એક એક શ્લોક લખ્યો છે અમૃતચંદ્ર આચાર્ય ટીકાકાર. ગાથા છે ને શ્લોક પણ છે. ગયે છે કે સ્વ પર ગ્રાહક એવો જ્ઞાન પ્રકાશ. અહીંયા તો એ બધી કૃત્રિમ સ્થિતિ છે એમ કે છે. મનોબળ વાળાની તો કૃત્રિમ સ્થિતિ છે, એ લાંબો નહીં ટકી શકે. એ શક્તિ કૃત્રિમ છે, લાંબી ટકશે નહીં. આ આત્માના સ્વભાવમાંથી, શક્તિના ખજાનામાંથી, ભંડારમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. સાદી અનંત ટકે છે. કેટલો કાળ ટકે છે કે શરૂઆત થઈ ત્યારથી માંડીને અનંત કાળ પર્યંત એનું ટકું થાય છે. એ જ્ઞાન પ્રકાશ સ્વને જાણે છે, પરને જાણે છે, બંનેને જાણતા બંને જુદા જુદા જણાય છે. જે જુદા છે તે જુદા જણાય છે. જ્ઞાનને કોઈ મારી મચડીને કામ કરવું નથી, જે જુદા છે તેને જુદા જાણવા છે. બે ભેગા થઈ ગયા હોય ને એને છૂટા પાડવા હોય તો જુદી વાત છે, પણ જે જુદા છે એને જુદા પાડવા એમાં શું વિશેષ કરવું છે? એમાં તો કોઈ એવું વિશેષ કામ નથી. જે જુદા છે એને બરાબર જ્ઞાન ચોકસાઈથી સાવધાનીમાં રહીને, જુદું તત્વ છે એને જુદું જાણે છે. પોતામાં વેદાતું નથી, પોતામાં અનુભવાતું નથી એમ સ્વનું ગ્રહણ થઈ જાય છે ત્યારે પર જુદું છે એ સહજ જુદું જાણવામાં રહી જાય છે. એને જુદું પાડવું એવી કોઈ નવી જુદી પ્રક્રિયા કરવી પડતી નથી. સ્વમાં નથી તેથી સ્વમાં અનુભવાતું નથી. સ્વમાં અનુભવાતું નથી એમ જાગ્રત થયો ત્યારે ખબર પડી કે સ્વપ્નની જેટલી ચીજો જોઈ અનુભવી તેટલી ખરેખર છે જ નહીં, છે નહીં. માટે તે અનુભવ જૂઠ હતો. સ્વપ્નની સુખડીથી ભૂખ ભાંગતી નથી. બેન શ્રી દ્રષ્ટાંત દીધું છે. ભૂખો સૂતો હોય, કડકડીની ભૂખ લાગી હોય, ક્યાંય આહારનો યોગ થાય એવી પરિસ્થિતિ ન હોય, ઘણું દારિદ્ર્ય હોય, ભૂખમાં ને ભૂખમાં થાકીને ઊંઘી જાય અને જાગતા એવી કલ્પના કરી હોય કે આટલી ભૂખ લાગી છે એમાં હુખડી મળે તો કેટલી ખાઉં, કેટલી ઝાપતું. હુખડી તો મળી નહીં પણ ઊંઘ આવી, એમાં હુખડી ખાધી, એટલી ખાધી, એટલી ખાધી જાણે તૃપ્ત થઈ ગયો. હોડકાર ખાય છે ત્યાં આંખ ખુલી ગઈ. ઠીક જોવે છે તો પેટમાં તો એટલો ને એટલો મણનો ખાડો છે, એટલો ને એટલો છે, બરાબર પૂરો ખાડો છે. એનાથી કાંઈ ભૂખ ભાંગતી નથી. એમ આ જીવ પાંચ ઇન્દ્રિયના વિષયોનો ભોગ ઉપભોગ અનંતકાળથી એમ માને છે કે હું તૃપ્ત થાઉં, આ મેળવું, આ પ્રાપ્ત કરું, આ ભોગવું, એનાથી તૃપ્ત થાઉં, પણ એના સુખની ભૂખ ભાંગતી નથી. કેમ કે ખાલી ને ખાલી રહે છે, એક રચકણ પણ આત્મામાં આવતો નથી, આત્માને સ્પર્શતો નથી. સુદ્ધા સારું સારું ખાધું, ઘણું સારું ખાધું, પણ શું તારામાં આવ્યું? જો તો ખરો કે જ્યારે ખાધું ત્યારે પણ તારામાં કાંઈ આવ્યું નથી, ખાલી ને ખાલી છો. જે પરપદાર્થથી તું શૂન્ય છો, જે પરપદાર્થથી તું અભાવ સ્વભાવે છો, અભાવ સ્વરૂપે છો, એવો ને એવો એનાથી એમ જ રહે છો, શૂન્ય ને અભાવ રૂપે જ રહો રહે છે. ક્યારે પણ કલ્પના કરીને મને મળ્યું એમ કલ્પના કરે છે, ત્યારે પણ એ ભ્રમણામાં ભ્રમણામાં સ્વપ્નામાં ને સ્વપ્નામાં છે. જાગૃત જે ચૈતન્યની સ્થિતિ એ નથી, એટલે એને ખ્યાલ આવતો નથી. બાકી ખરેખર જ્ઞાનમાં ચૈતન્યમાં એક રજકણનું કોઈ કાળે સ્પર્શવું ભળવું મળવું સુદ્ધા થઈ શકતું નથી. એને જે જુદા રાખે છે તેને ભેદ જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની રીત છે. એ સમ્યક દર્શનમાં વિશેષ વિકાસ કરવો, મોક્ષ માર્ગમાં કરીને પૂર્ણતા પ્રત્યે જવાની રીત છે. ચૈતન્ય લક્ષણ વડે તેને લક્ષિત કરતા ધ્રુવના પૂર ઉપર લક્ષ જાય છે. શું વિશેષ વાત કહે છે? તર્ક ન કરી જાય એટલે એ વાત સાથે સાથે લઈ લીધી છે કે અહીંયા જ્ઞાનનો જે પ્રકાશ છે જેમાં સોનું જાણ થાય છે અને જેમાં પર પદાર્થ પ્રતિબિંબિત થાય છે એ તો પર્યાય છે, અને પર્યાયને તો અમારે આશ્રય કરવો નથી એવું અમે સત્શાસ્ત્રમાં સમજ્યા છીએ કે પર્યાયનો આશ્રય થાય નહીં, એ તો વ્યવહારનો વિષય છે. પર્યાય સુદ્ધા શુદ્ધ પર્યાય હો, અશુદ્ધ પર્યાય હો, સમસ્ત પર્યાય વ્યવહારનો ગુણભેદ જ્યાં વ્યવહારનો વિષય છે ત્યાં પર્યાય તો વ્યવહારનો વિષય હોય જ, એમાં કાંઈ ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી. કહે છે કે અહીંયા જ્યાં ચૈતન્ય લક્ષણ જે પ્રગટ પર્યાયમાં છે તે લક્ષણ દ્વારા તેને એટલે આત્માને લક્ષિત કરતા આત્માનો જે ધ્રુવ સ્વભાવ છે એના ઉપર લક્ષ જાય છે, પર્યાય ઉપર લક્ષ રહેતો નથી. ભેદ જ્ઞાન ભલે પર્યાયમાં થાય છે તો પણ લક્ષ પર્યાય ઉપર રહેતો નથી. આમ છે, રસ્તા ઉપર ધ્યાન રાખીને ટ્રાફિકને તારવવામાં આવે છે તો પણ એનું લક્ષ છે એ ટ્રાફિક ઉપર નથી, ઉપયોગ છે છતાં લક્ષ નથી. ઠીક, ઉપયોગ હોય એટલે લક્ષ હોય એમ કઈ નથી, લક્ષ બીજે હોય ને ઉપયોગ બીજે હોય એમ બને કે ન બને. એમ જે પરિપૂર્ણ એવું જે ધ્રુવનું પૂર છે, અહીંયા ધ્રુવને પૂર રૂપે લીધું છે. પૂરમાં શક્તિ બહુ હોય છે, પૂરને ખાળી શકાતું નથી. આ નદીમાં આવે છે ને ધોળા પૂર આવે છે, એક માથોડું બે માથોડાનું દળ ચાલ્યું આવતું હોય પાણીનું, ખાલી નદી હોય, એમાં એકદમ ખાલી નદી હોય ઉનાળાની, ઉપરમાં વરસાદ થયો હોય, પાણી ભેગું થઈને એનો પ્રવાહ એક બે માથોડાના દળ જેવડો થાય, ખાલી નદીમાં અહીં આવે પાણી, એક સેકન્ડમાં તો જળબંબાકાર બે કાંઠે નદી થઈ જાય. ક્યાંથી આટલું બધું પૂર આવ્યું? કે એ પૂર આવ્યું ઉપરથી આવ્યું. એમ અંદરમાં જે ધ્રુવમાં શક્તિ ભરી છે आत्मा ना ध्रुव स्वभाव में शक्ति भरी है अथवा शक्ति जे ध्रुव स्वभाव रूपे है એમાંથી પર્યાયમાં પૂર આવે છે, જ્ઞાનનું આનંદનું અનંત શક્તિનો ઉછાળો આવે છે, પુરુષાર્થનો વેગને પૂર અનુભવ થાય છે, એ ધ્રુવમાં પૂર પડ્યું છે એમાંથી આવે છે એમ કહેવાય છે. શક્તિમાંથી શક્તિની વ્યક્તિ થાય છે એટલે ધ્રુવ ધ્રુવ રૂપે હોવા છતાં એનું એક રૂપ છે એ બતાવે છે કે એમાં પૂર છે એવું એનું રૂપ છે. તેને લક્ષિત કરતા ધ્રુવના પૂર ઉપર લક્ષ્ય જાય છે એટલે ધ્રુવ ખાલી નથી, આ ધ્રુવ છે આત્મા ધ્રુવ છે ને, અનંત શક્તિનું સામર્થ્ય જેમાં પૂર પડ્યું છે એવું ધ્રુવ છે એના ઉપર લક્ષ્ય જાય છે. અને એક માત્ર ઉપરના ચૈતન્ય લક્ષણથી આખું અંદર લક્ષમાં આવી જાય છે. એક અનિત્ય લક્ષણ છે છતાં આખા નિત્યને એના ઉપરથી ગ્રહણ કરી લે છે, એક અવયવ ઉપરથી આખા અવયવીને પકડે છે, એ શ્રુત જ્ઞાનમાં સામર્થ છે. જે શ્રુત જ્ઞાન ચૈતન્ય લક્ષણ દ્વારા પરિપૂર્ણ પૂર્ણ અનંત સામર્થવંત પૂર્ણ એવા આત્મદ્રવ્યને લક્ષમાં લે છે, જ્ઞાનમાં લે છે, જેમાં અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાયોનું સામર્થ્ય રહેલું છે. ગુરુદેવ શ્રી તો બહુ ચોખ્ખી ભાષા કરતા કે જેના પેટમાં અનંત સિદ્ધ પર્યાય પડી છે, કેવળ જ્ઞાનની પર્યાય પડી છે, એવા શુદ્ધાત્માને જે લક્ષ્મણને જ્ઞાનમાં લે છે સમયસારની 9-10 ગાથામાં તો એને શ્રુત કેવળી કર્યો છે. જે કેવળ જ્ઞાન સ્વરૂપે આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે. કોને એને શ્રુત કેવળી કર્યો છે કે ઋષિશ્વરોએ એને શ્રુત કેવળી કર્યો છે. મૂળ ભાષા એવી રીતે લીધી છે, સૂત્રની ભાષા એવી છે, ઋષિશ્વરો એને શ્રુત કેવળી કહે છે. આ સમ્યક દ્રષ્ટિનો મહિમા આચાર્યોએ કેટલો કર્યો છે. અનાદિનો જેણે શુદ્ધાત્મા વિષય કર્યો નથી એ જ્યારે શુદ્ધ જ્ઞાનમાં શુદ્ધાત્માને વિષય કરે છે ત્યારે એમ કહે છે કે એ તો શ્રુત કેવળી થયો, ભાવ શ્રુત કેવળી થયો. પછી દ્રવ્ય તો ભલે કેવળીને સાંભળશે ત્યારે દ્રવ શ્રુત કેવળી કહે, કેવળીને સાંભળે ત્યારે એને દ્રવ શ્રુત કેવળી, કેવળીને સાંભળતા શ્રુત કેવળી, જેને કેવળીએ સંભળાવ્યું તે શ્રુત કેવળી. એના બરાબર કેવો થયો જેને સર્વ શ્રુત જ્ઞાનને જાણ્યું, બારે અંગને જાણ્યા. કેવળીને સાંભળતા જેણે બારે અંગને જાણ્યા, ગણધર પદવી 12 અંગને જાણે એ શ્રુત કેવળી, ગણધરો શ્રુત કેવળી. અહીંયા સમ્યક દ્રષ્ટિ શ્રુત કેવળી છે એમ કહે છે. ઠીક, કેવી વાતો લીધી છે. ગાથાર્થી છે આ રીતે કે જે જીવ નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે આ અનુભવ ગોચર એવા કેવળ એક શુદ્ધાત્માને સન્મુખ થઈને જાણે છે, અભિગચ્છતી એમ લીધું છે, વિકલ્પથી જાણે એમ નહીં, રાગની સન્મુખ રહે, શાસ્ત્રની સન્મુખ રહે અને આવો આત્મા છે એમ જાણે, એમ જાણવું નહીં, અભિગચ્છતી, અભિ એટલે સન્મુખ થવું. જે અનુભવ ગોચર કેવળ શુદ્ધાત્માને, એક શુદ્ધાત્માને સન્મુખ થઈને જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો, આ જિનેન્દ્રો છે, મુનિ મુનીશ્વર છે, મુનિ હોવાથી મુનીશ્વર છે, ઋષિ હોવાથી ઋષિશ્વર છે, ઋષિઓમાં ઈશ્વર, મુનિઓમાં ઈશ્વર, લોકને પ્રગટ જાણનારા એમ કહ્યા. એ તો કેવળ જ્ઞાન સિવાય લોકાલોકને પ્રગટ જણાતું નથી એટલે લોકને પ્રગટ જાણનારા એમ, એવું એવું ઉપનામ દીધું છે. લોક પદ્દી વયરા, માગધીમાં મૂળ દેવો છે લોક પદ્દી વયરા, લોક ને પ્રગટ જાણનારા ઋષિશ્વરો તેને શ્રુત કેવડી કહે છે. આવા આત્માને શ્રુત કેવડી કહેવામાં આવે છે. કેટલી પદવી આપી મૂકી એને કે જે એ ભાવશ્રુત કેવળી છે, ને જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે, પછી બીજા શ્રુત કેવળીની વાત કરે છે, તેને જીનદેવો શ્રુત કેવળી કહે છે. ત્યાં જીનાહા એવો શબ્દ પડ્યો છે, તેને જીનદેવો શ્રુત કેવળી કહે છે. કારણ કે જ્ઞાન બધું આત્મા છે, તેથી તે જીવ શ્રુત કેવળી છે. સર્વશ્રુતને જાણે છે, શ્રુત જ્ઞાનને, જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે. જે જીવ શુદ્ધાત્માને જાણે છે તે પણ શ્રુત કેવળી છે. અહીંયા ચોથો ગુણ સ્થાન પ્રગટ્યું, એ જીવ શ્રુત કેવળી થયો. આમ છે ના તો ભગવાનના શ્રીમુખે વાત લીધી, ઋષિશ્વરોએ આમ કહ્યું છે. લોકના જાણનારા એવા ઋષિશ્વરો, એ પાછા અજ્ઞાની ઋષિશ્વરો નહીં, લોકાલોકના જાણનારા જે ઋષિશ્વરો છે એને આ વાત કરી છે. એમ લીધું હા, કેવી કેવડીને જિનેન્દ્ર કહેવાય છે, મુનિન્દ્ર કહેવાય છે, મુનિઓમાં ઇન્દ્ર છે, મુનીશ્વર કહેવાય છે, ઋષિશ્વર કહેવાય છે. હજારો નામથી કહી શકાય છે. જેટલી જેટલી એની ઉપમા લાગુ પડે છે એ બધા નામથી કહી શકાય છે. શું વાત કરીએ, અહીંયા છેલ્લું જે વાક્ય છે ને એ જરા વિશેષ વાત કરી છે. ચાલુ બોલમાં કે ચૈતન્ય લક્ષણ વડે તેને લક્ષિત કરતા વર્તમાનમાં તને પ્રગટ ચૈતન્ય લક્ષણ છે, એમ કહે છે. ચેતું એટલે અનુભવવું, તારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, એમાં બીજાનો અનુભવ થવો અશક્ય છે. તો અનુભવ તો થાય છે ને, કે તને તારો જ અનુભવ થાય છે, પણ તને એનો સ્વીકાર નથી. તને એવો સ્વીકાર છે કે મને પરપદાર્થનો અનુભવ થાય છે, દાળ ભાત શાક રોટલાનો અનુભવ થાય છે, ઠંડી ગરમીનો અનુભવ થાય છે. કહે છે કે તને તારો જ અનુભવ થાય છે, બીજાનો અનુભવ તને થતો નથી. બીજું જણાય છે જ્ઞાનમાં, પરપદાર્થ જણાય છે ત્યારે પણ અનુભવની પ્રધાનતાથી તે જ્ઞાનને વિચારવામાં આવે તો જ્ઞાનને જ્ઞાનનો અનુભવ થાય છે, જ્ઞાનમાં પરનો અનુભવ થઈ શકતો નથી. એવું જે ચૈતન્ય લક્ષણ, એ પ્રગટ લક્ષણ છે, તેના દ્વારા ધ્રુવ ચૈતન્ય ઉપર લક્ષ જાય છે. લક્ષણ થી લક્ષો ઉપર લક્ષ જાય છે, લક્ષણ થી લક્ષ્ય, લક્ષ્ય લક્ષ અને લક્ષણ ત્રણ શબ્દ છે. લક્ષમાં ક્ષ આખો છે, અને લક્ષમાં ક્ષ અડધો છે, અને યો આખો છે. લક્ષ્ય લક્ષણ થી લક્ષમાં આવવા યોગ્ય તેને લક્ષ્ય કહેવામાં આવે છે. લક્ષણ ઉપર લક્ષ નથી રહેતું, પણ લક્ષણને જાણતા લક્ષ્ય ઉપર લક્ષ જાય છે. આ લક્ષણથી લક્ષ્યને વાસ્તવિક રીતે જાણવાની પદ્ધતિ છે. જેમ ઘરમાં છુપાયેલા ચોરનો એક અંગૂઠો દેખાઈ જાય, 6 ફૂટનું બારણું હોય પણ નીચેથી થોડું ઊંચું હોય, એક અંગૂઠો દેખાય જાય તો એક અવયવ નથી દેખાણો, આખો ચોર જ્ઞાનમાં આવ્યો છે. માણસ વગર અંગૂઠો ક્યાંથી હોય, એમ ચૈતન્ય લક્ષણ અંદરનો ચૈતન્ય સ્વભાવી આત્મા વગર ચૈતન્ય લક્ષણ ક્યાંથી આવ્યું, એમ કે છે. લક્ષણ ભલે એક સમયનું એક ક્ષણનું પ્રગટ છે, પણ આખો જે ચૈતન્ય સ્વભાવ છે એનું એ લક્ષણ છે. લક્ષણ લક્ષ્યને પ્રસિદ્ધ કરે છે, લક્ષણમાં માત્ર લક્ષણની પ્રસિદ્ધિ નથી, પણ આખા લક્ષ્યની પ્રસિદ્ધિ છે. એ તો આખું પ્રકરણ લીધું. અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસારની ટીકા પૂર્ણ કર્યા પછી એમને આ વાત લખવાનો વિચાર રહી ગયો કે આ ઘણી વાતો કરી છે આ આખા શાસ્ત્રની અંદર. 415 ગાથામાં મહાન પરમાગમની ટીકા પૂરી કરે છે, પછી પણ એમને એક વાત કહેવી જાણે રહી હોય અથવા કહેલી છે તો વિશેષપણે ફરીને કહેવી છે એમ કહીને લક્ષ્ય લક્ષણનો અધિકાર ફરીને લીધો છે. જ્ઞાન લક્ષણ દ્વારા વેદનથી પ્રસિદ્ધ છે એવા જ્ઞાન લક્ષણ દ્વારા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે, વેદનથી નહીં પણ સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે એવા જ્ઞાન લક્ષણ દ્વારા આખો આત્મા ભિન્ન લક્ષમાં આવે છે, આખો આત્મા ભિન્ન જાણવામાં આવે છે. કહે છે કે ધ્રુવના પૂર્વ પર લક્ષ્ય જાય છે એ આખું આત્મતત્વ છે, જે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે, જે પરિપૂર્ણ શુદ્ધાત્મ પદ છે એના ઉપર લક્ષ્ય જાય છે. લક્ષ્ય જાય છે ત્યારે એ ઓળખાય છે, ઓળખાય છે ત્યારથી એના જુદાપણાનો જે અભ્યાસ છે એ વાસ્તવિક રીતે ચાલુ થાય છે, અને એ અભ્યાસના ફળમાં વારંવાર અનુભવની દશા આવે છે. એને અહીંયા મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. મોક્ષનો ઉપાય કહો કે મોક્ષનો માર્ગ કહો, એમ નથી કે માત્ર પર્યાય ઉપર ભેદ જ્ઞાન કરે છે એટલે રાગ ને જ્ઞાન, રાગ ને જ્ઞાન એમ પર્યાય ઉપર લક્ષ્ય રહે છે એમ સમજવા જેવું નથી. આખા ભેદ જ્ઞાનનો જે વિષય છે એમાં લક્ષ્ય ત્રિકાળી ધ્રુવ ઉપર છે, અને ભેદ જ્ઞાનની પ્રક્રિયા પર્યાયમાં થાય છે અને ખ્યાલમાં અને બુદ્ધિમાં આવે એવી રીતે સ્વભાવ અને વિભાવ જુદા પડે છે. સ્વભાવ જુદો પડે છે અને વિભાવ જુદો પડે છે. એ 259માં 181 ગાથા ઉપરનો કળકળશ ઉપરનો બોલ છે. 259 પર 260 પહેલા નક્કી તો કરે કે આમ જ વસ્તુ પ્રાપ્ત થાય એમ છે. પહેલા નક્કી કરે વિચારમાં નિર્ણયમાં કે વસ્તુ આ જ રીતે પ્રાપ્ત થાય એમ છે, બાકી વ્રત તપ ભક્તિ યાત્રા કે પૈસા ખર્ચવાથી વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી. નક્કી તો કરે, એમ નક્કી કર્યા વિના એ વ્રત ભક્તિને દાન કરશે તો એમાંથી કાંઈક મળી જશે એવી એની લાલચ અનાદિની ભ્રમણાથી ઊભી થઈ છે, જાશે પછી ઊંધું વેતરે છે એમ કે તો પછી હવે વ્રત નહીં કરીએ ને દાન નહીં કરીએ. નકામું જાય એના કરતા હવે કામમાં તો આવ્યા, એમ વિપર્યાસ ગ્રહણ કરવા માટે નથી. તને વ્રત કરવાના પરિણામ આવશે, તપ કરવાના પરિણામ આવશે, યાત્રા કરવાના પરિણામ થશે, દાન દેવાના પરિણામ થશે, એમ થવા છતાં પણ એનાથી મને આત્મવસ્તુની પ્રાપ્તિ થશે એમ હું જરા પણ વિચારીશ ને શ્રદ્ધામાં લઈશ નહીં એમ કહેવા માંગે. એમ કરવા ને ન કરવા એમ પરિણામના કર્તૃત્વનો ધણી થઈને તો રખડ્યો છો. રખડ્યો છો ક્યાંથી? કે કરતા બુદ્ધિએ તો તું રખડ્યો છો. હવે આ પરિણામ કરતો હતો ને હવે હું નહીં કરું, એ વાત એની થઈ ગઈ. એ તો તારો વિપર્યાસ વિધો છે. અહીંયા તો જ્યાં સમજવાનો અને નિર્ણય કરવાનો તબક્કો છે એમ વાત છે. સાંભળતા વાંચતા વિચારતા જે સ્ટેજથી નિર્ણય કરવો છે એ સ્ટેજ છે, એ તબક્કાની વાત છે. ત્યારે એને આ નિર્ણય એને હોવો જોઈએ, ભલે દયા દાન વ્રત યાત્રા તપના પરિણામ થાવ, પૂજા ભક્તિના પરિણામ થાવ, તો પણ તેમ કરતા કરતા આત્મવસ્તુ અથવા ધર્મની પ્રાપ્તિ થશે, એ નિર્ણય ઊંધો નિર્ણય છે, એ નિર્ણય એને ટાળી નાખવો જોઈએ. એ ઉલટો નિર્ણય છે, વિપરીત નિર્ણય છે, એનાથી કદી આત્મવસ્તુની પ્રાપ્તિ નથી એટલે ધર્મની પણ પ્રાપ્તિ નથી. માણસનું શું થાય છે કે પહેલા પાપના પરિણામ કરતો હતો, એ પાપના પરિણામ છોડીને આ બાજુ આવ્યો, આટલું કરવામાં આવ્યો, તો પછી હવે અહીંથી આગળ જશે ને માટે એટલું આવશ્યક છે એમ કરીને એને પકડી રાખવા માગે છે. અહીંયા એમ કહે છે કે ભાઈ, તું પરિપૂર્ણ નિર્દોષ થવા માગે છે, પૂર્ણ શુદ્ધ થવાનો તારો ધ્યેય છે, ત્યાં તને કષાયની મંદતાના ઉદય અનુસાર અનેક વિધ પરિણામ આવશે, આવ્યા વિના રહેશે નહીં. પણ તારો નિર્ણય અને તારી માન્યતાને એ પરિણામના થવા સાથે કેટલો સંબંધ હોવો જોઈએ, કેવા પ્રકારનો સંબંધ હોવો જોઈએ, એ વાત તારે પહેલેથી નક્કી કરી લેવી જોઈએ. એમ કહેવું છે કે પહેલા એમ નક્કી તો કરે કે આમ જ વસ્તુ પ્રાપ્ત થાય એમ છે, આ જ પ્રકારે વસ્તુ પ્રાપ્ત થશે. આ પ્રકારે એટલે કઈ રીતે, કે ભેદ જ્ઞાનથી અંતરમાં રાગથી ભિન્ન પડતા અને પરિપૂર્ણ શુદ્ધાત્મ દ્રવ્યની અંદરમાં અવલંબનથી લક્ષણથી લક્ષણે ગ્રહણ કરતા આ જ રીતે પ્રાપ્તિ થશે, બીજી કોઈ રીતે પ્રાપ્તિ નહીં થાય, એમ એને પહેલા અંદરમાં નક્કી કરી લેવું જોઈએ. એટલી વાત છે, આ પહેલા નક્કી કરવાની વાત છે, નહીતર એ અનાદિનો જે ભ્રમ છે એ ચાલુ ને ચાલુ રહેશે. ત્રિકાળી તકતી અસંખ્ય પ્રદેશી શુદ્ધ વસ્તુ સર્વકાળે પ્રત્યક્ષ છે એમ પહેલા નક્કી કરું. આ બોલ એટલા માટે લીધો, આમાં આટલી વાત મુદ્દાની છે. વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે, સ્વરૂપ પરોક્ષ હોય શકે જ નહીં, આમ કહેવું છે. હવે આ પ્રત્યક્ષ પરોક્ષનો જે વિષય છે એ વધારે સૂક્ષ્મ વિષય છે, અને એટલો જ એ વધારે મહત્વનો વિષય છે, અથવા પરિણામમાં જે શક્તિનો આવિર્ભાવ થવો, આત્મભાવનો આવિર્ભાવ થવો, એ સંબંધમાં આ પ્રત્યક્ષપણાનો મુદ્દો છે, આ ફેક્ટર છે, એ બહુ મહત્વનો વિષય છે. પ્રત્યક્ષનો વિષય વિચારીએ તો એ વિષયને, પ્રત્યક્ષ પરોક્ષના વિષયને જો વિચારીએ તો એક જ્ઞાનનો પર્યાય છે, એ એક જ્ઞાન ગુણના પર્યાયને આ મુદ્દો લાગુ પડે છે, બીજાને લાગુ નથી પડતો. શ્રદ્ધાના પરિણમનમાં પ્રત્યક્ષ પરોક્ષપણાનો વિષય નથી, કે બીજા કોઈ ગુણમાં પ્રત્યક્ષ પરોક્ષપણાનો વિષય નથી. એક જ્ઞાનના પરિણમનમાં જ્ઞાનમાં જાણવું થાય છે કે પ્રત્યક્ષ જાણવું થાય અને પરોક્ષ જાણવું થાય, એમ પર્યાય આશ્રિત આટલો પડખા લાગુ પડે છે પ્રત્યક્ષ પરોક્ષના બંને. આવે છે, ટોડરમુરજીને કોકે પૂછ્યું છે, તો પત્ર વ્યવહાર કર્યો છે એમના સહચારી મિત્રોમાં, કે આ શ્રદ્ધા પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, ત્યારે એમણે એ ઉત્તર આપ્યો છે કે શ્રદ્ધાને પ્રત્યક્ષ પરોક્ષપણું લાગુ પડતું નથી, પણ જ્ઞાનને પ્રત્યક્ષ પરોક્ષપણું લાગુ પડે છે. આવે છે ટોડરમુરજીને, મોક્ષ માર્ગ પ્રકાશક છે. તમે જે પ્રશ્નો લખ્યા તેનો ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કાંઈક લખું છું. નમ્રતા, મારી બુદ્ધિ અનુસાર. બહુ પ્રખર બુદ્ધિશાળી હતા છતાં. વળી તમે પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન લખ્યો 346 પાને, વિકલ્પ પૂર્વક નિર્વિકલ્પનો પ્રકરણ પૂરું કરીને પછી લખે છે. કે વળી તમે પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન લખ્યો, પણ ભાઈશ્રી, સમ્યક્ત્વમાં તો પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. આવો ઉત્તર આપ્યો છે. સમ્યક્ત્વમાં પ્રત્યક્ષ પરોક્ષના ભેદ લાગુ પડતા નથી. ચોથા ગુણ સ્થાને સિદ્ધ સમાન ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય છે. તેથી સમ્યક્ત્વ તો માત્ર યથાર્થ શ્રદ્ધાંડરૂપ જ છે. તે જીવ શુભ અશુભ કાર્ય કરતો પણ રહે છે એવા ચોથા ગુણસ્થાનવર્તી જીવને શુભ અશુભ કાર્ય હોય છે. તેથી કાંઈ યથાર્થ પદાર્થ શ્રદ્ધા ન હોય એમ બનતું નથી. તેથી તમે જે લખ્યું હતું કે નિશ્ચય સમ્યત્વ પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમ્યત્વ પરોક્ષ છે, પરંતુ એમ નથી. સમ્યત્વમાં પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. તે સમ્યત્વના તો ત્રણ ભેદ છે, ઉપશમ, ક્ષુપક્ષમ અને ક્ષાયિક. પણ આ સમ્યત્વમાં પ્રત્યક્ષ પરોક્ષના કોઈ ભેદ તો છે નહીં, એમ કરીને એ વાત સ્પષ્ટ કરી છે. એ ત્યાં એમ કહેવું છે. પછી આગળ જ્ઞાનની વાત લીધી છે કે આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્ય. શુભાશુભ રૂપ પ્રવર્તા અથવા સ્વાનુભવ રૂપ પ્રવર્તા ક્ષાયિક સમ્યક્ત્વ જીવને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ છે, ભલે સ્વમાં પ્રવૃત્તિ છે કે પરમાં પ્રવૃત્તિ છે. તેથી સમ્યક્ત્વના તો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ ન માનવા, પણ પ્રમાણના એટલે જ્ઞાનના પ્રત્યક્ષ પરોક્ષ રૂપ બે ભેદ છે, તે પ્રમાણ સમ્ય જ્ઞાન છે. તે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન તો પરોક્ષ છે, અવધિ મનોપર્યવને કેવો જ્ઞાન પ્રત્યક્ષ છે. આમ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ જે છે, બીજા કોઈ ગુણમાં એ વાત લાગુ પડતી નથી. હવે ત્યાંથી એ વિષયને અહીંયા કેવી રીતે આપણે આવે છે.